તારીખ 2/5/1990 શ્રી સમયસાર ગાથા 69 અને 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શિષ્યભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13
એના તફાવત ને જાણે અને ભિન્ન પડે ત્યારે ભેદ જ્ઞાન, એ રીતે બંને પરસ્પર જે પ્રતિપક્ષ છે એ આમાં ગાથાના ગોપાળાને અંદર ઉપદેશ એ ગાથામાં છે. ગુજરાતી
આત્મા રહે એવું બને.
ગુરુદેવ શ્રીએ બહુ જ સંક્ષેપમાં આ ભેદ જ્ઞાન પક્ષે આ જગ્યાએ લીધો છે કે જ્ઞાન તો તને થઈ રહ્યું છે, તો તું એ જ્ઞાન ને સ્વપણ અનુભવ, જ્ઞાન માં સ્વપણ અનુભવ, બસ આજે વધારે સાધના નો કોઈ વિષય નથી. સાધના નો વિષય કેટલો સુગમ ને સહેલો બતાવ્યો કે તારા જ્ઞાન માં સ્વપણ નો અનુભવ કર, બીજું કઈ તારે કરવાનું નથી, અને નહીતર તો રાગાદેવ માં સ્વપણ કર્યા વિના રહીશ નહીં. સ્વપણ કરવું એ તો તારી પરિણમન માં બંધ થવાનું જ નથી, સ્વપણ તો તું કરીશ કરીશ ને કરીશ. હવે જ્ઞાન માં સ્વપણ કરતો સમ્યક છે કે આત્મા છે, અને જો તું જ્ઞાન માં સ્વપણ ન કર તો રાગાદી ભાવ માં સ્વપણ કરીને અજ્ઞાન આત્મા વડે કર્મ ના બંધન સિવાય બીજું કઈ કરે તો ફેસલો કરી નાખ્યો છે. જ્ઞાન અજ્ઞાન ની પરિભાષા પણ આ છે. જ્ઞાન માં સ્વપ્ન નો અનુભવ કરો તે જ્ઞાન અથવા સમ્ય જ્ઞાન આત્મજ્ઞાન છે, અને રાગાદી જ્ઞેય માં રાગાદી પર જ્ઞેય માં સ્વપ્ન નો અનુભવ કરવો તે અજ્ઞાન છે, તે મિથ્યા જ્ઞાન છે, તે સંસાર અને પરિભ્રમણ નો કારણ છે, તે નિરાકરણ નો કારણ છે. કહે છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાન ના સ્વસંવેદન ની કળા તે મોક્ષ ની કળા છે. આગળ વાત કરી કે આ રીતે જ્ઞાન માં સ્વપણો અનુભવાતા તને જ્ઞાન માં રહેલું વેદન, જ્ઞાન વેદન તે આવિર્ભૂત થઈને સ્વસંવેદન પણે અનુભવ ગોચર થશે, અને સ્વસંવેદન પણે અનુભવ ગોચર થતા એ સ્વસંવેદન સર્વજ્ઞ શક્તિના આધારે ઉત્પન્ન થયેલું વેદન હોવાને લીધે સર્વજ્ઞ પણ ઉત્પન્ન કર્યા વિના રહેશે નહીં. તો બહુ ખોલે છે ને આવી બધી વાત, બહુ ખોલે છે. સર્વજ્ઞ શક્તિના આશ્રયથી ઉત્પન્ન થયેલો પર્યાય હોવાથી અંતમાં સર્વજ્ઞ દશાને ઉત્પન્ન થયા. અહીંયા એ વાત લીધી કે આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. મોક્ષ તો છે, સર્વજ્ઞ અનુભવ બંને છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. બાકી દુનિયાની જેટલી કળા આવડતી હોય તે બધી આત્માને સંસારમાં રખડાવવાની કળા છે. શૂન્યમાં તો ન્યુટ્રલ લેવું પડે, પણ માઇનસ લેવું છે આપણે. પ્લસ તો નથી, બીજી કોઈ કળા છે આત્માનો પ્લસ પોઈન્ટ નથી, માઇનસ પોઈન્ટ છે એમ કેમ છે, કેમ કે સંસારમાં રખડાવે છે. તેનો વારંવાર અભ્યાસ કરવા જેવો છે કે તેનો વારંવાર ઉદ્યમ કરવા જેવો છે, પ્રયત્ન કરવા જેવો છે, સાફ કરવા જેવો છે. જો દુઃખથી છૂટવું હોય અને સુખી થવું હોય તો સ્વરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા દેવો. આખો વિષય આપ તમને 33 ગાથામાં જે 5733 બોલમાં જે 5 બોલનો વિષય છે એમાં એક સુંદર વાતી આવે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન આત્મા છે. અહીંયા એમ કે છે કે જ્ઞાનીઓ તે રીતે નિશંકપણે જ્ઞાનમાં સ્વપણે પોતાપણે વર્તે છે. જ્ઞાનીઓ એ રીતે નિશંકપણે જ્ઞાન પોતાનું સ્વરૂપ હોવાથી જ્ઞાનમાં જેમ વર્તે છે તેમ અજ્ઞાનીઓ રાગને ક્રોધાદી ભાવને પોતાનું સ્વરૂપ જાણીને નિશંકપણે કેમ વર્તે છે? આમ બંને વર્તે છે તો નિશંકપણે પોતાના, પણ એક સવળા છે ને એક અવળા છે. અને ત્યાં એટલે કે જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે એટલે તે જીવ જ્ઞાની જીવને જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી હતી. અહીંયા જે જ્ઞાનમાં તાદાત્મકપણે સ્વપણે નિશંકપણે વર્તમાન રૂપ જે જ્ઞાન ક્રિયા છે તે સ્વભાવભૂત હોવાને લીધે એટલે કે સ્વભાવથી જુદું જ્ઞાન પડતું નથી એ પ્રકારે હોવાને લીધે નિષેધવામાં આવી નથી, એનો નિષેધ કરતા નથી. બીજી નિષેધમાં વિભાવનો નિષેધ છે. વિભાવ પરિણમન જીવને દુઃખદાયક હોવાથી નુકસાન કરતા હોવાથી તેનો નિષેધ છે. અને સ્વભાવ પરિણમન જીવને સુખદાયક હોવાથી તેનો નિષેધ કરવામાં આવતો નથી. કેમ કે અહીંયા જે પ્રકરણ ચાલે છે તે અજ્ઞાન અને મિથ્યાત્વને મટાડીને છોડાવીને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કરાવવાનું અહીંયા પ્રકરણ ચાલે છે. તેથી જે જ્ઞાનની સમ્યક જ્ઞાનને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવવી છે તેનો નિષેધ કરવામાં આવતો નથી. ભલે તે પર્યાય છે તો પણ અહીંયા પ્રકરણ શું ચાલે છે એ સમજવું જોઈએ. શાસ્ત્ર નામ આવે છે ને એ તર્ક અહીંયા પ્રકરણ વસાત કરવાનો પ્રશ્ન. તેથી જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. માટે આત્મા જ્ઞાન માં સ્વપણે પોતાને જાણે છે અને પોતાને સ્વપણે જાણવાનું પરિણમે છે. જાણે છે એટલે જાણવાનું પરિણમે છે એવું જે સ્વસંવેદન રૂપ આત્મજ્ઞાન રૂપ પરિણમ છે તેનો નિષેધ કરવામાં આવતો નથી. તેવી રીતે એટલે તે જ પ્રકારે નિશંકપણે પ્રવર્તે છે એની વાત કરે છે. હવે સિદ્ધાંતથી કરતા કરતી અજ્ઞાનની પ્રવૃત્તિ દર્શાવવા માટે કે તેવી રીતે જ્યાં સુધી આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્માને ગુજરાતી આશ્રમોમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ રીતે તફાવત નહીં જાણતો થતો, તેમને જુદાપણે દેખતો નથી, ભેદપણે દેખતો નથી, ત્યાં સુધી નિશંક રીતે ગોદાદીમાં જુદાપણે વર્તે છે. શું કહેવું છે કે તેવી રીતે જ્યાં સુધી સંસારમાં આ આત્મા ક્રોધાદી ભાવની પરિભાષા એ કરી કે જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા તે ભાવો છે. શું કહ્યું? સંયોગ સિદ્ધ સંબંધ વાળા ભાવો થયા. અહીંયા પ્રશ્ન થવાનો સંભવ છે કે જીવને પર્યાય છે અને એને સંયોગ રૂપ કેમ કહો છો? એને સંયોગ થી સંબંધ કેમ કહેવાય? તો જીવની પર્યાય છે. તો કે સંયોગ એટલા માટે એને કહેવામાં આવે છે કે તે વિયોગને પ્રાપ્ત થાય છે. જે વિયોગને પ્રાપ્ત થાય એવા સંબંધને સંયોગ કહેવામાં આવે છે. નવો યોગ થયો પછી એનો યોગ છૂટી જશે, સંબંધ છૂટી જશે, માટે એને સંયોગ સિદ્ધ સંબંધ કહેવામાં આવે છે. ઘરના માણસ ઘરના જણ અને મહેમાન ને માં ફેર શું? કોઈ એમ કહે કે ભાઈ ઘર તો ઘરે તો દાળ ભાત શાક રોટલી રોજ જમવાનું હોય, મહેમાન આવે ત્યારે રસ પૂરી જમાડે કે મિષ્ટાન જમાડે, એટલો ફેર મહેમાન ની વિશેષતા ખરી કરી? સારું ભોજન એને જમાડે, ઘરના ને રોજ એટલું સારું ભોજન ન જમાડે. તો કઈ પણ એટલા માટે જમાડે છે કે રહેવાના નથી. એમનો સંયોગ થયો છે તે મહેમાન નો વિયોગ થવાનો છે. અલ્પકાલીન સાધનની સ્થિતિ છે માટે એને આગંતુક પણ કહેવામાં આવે છે. એવી રીતે રાગાજી ભાવ ને પણ આગંતુક ભાવ કયા છે, મહેમાન રૂપ ભાવ કયા છે. કેમ કે આવીને છૂટી જાય છે, આવીને છૂટી જાય છે, એટલે એને અહીંયા સંયોગ સિદ્ધ સંબંધ કહેવામાં આવે છે. એની પર્યાય રૂપ ભાવ હોવા છતાં એને સંયોગ એવું નામ લેવામાં આવ્યું છે. આ શાસ્ત્રમાં છે, સંયોગ છે એવું શાસ્ત્રમાં છે કે રાગ તો સંયોગ રૂપ છે. ભાઈ મહેમાન આવે એને વળગી પડે તો પણ મહેમાન તો રહે નહી, પછી રડવું પડે, બીજું કઈ થાય નહીં. પહેલા જાય એને રડવું પડે એવું થાય, બીજું કઈ ના થાય. મહેમાન તો આખરમાં મહેમાન છે. જે પોતાના નથી પારકા છે એ બધી પોતાના થાય જ નહીં, થઈ શકે જ નહીં. થઈ શકતું હોવાની શક્યતા હોવાની લીધે અને બંને માં હું પણ થવાની અશક્યતા હોવાને લીધે તું પસંદગી કરી લે તારે ક્યાં હું બનું. શાસ્ત્ર ભાષામાં અસ્તિત્વ ગ્રહણ કરે તો રાગ માં અસ્તિત્વ ગ્રહણ કરતા રાગ નો નાશ થતા જીવ ભાવ મરણ ને પામે છે. તું રાજે છો, અરે મરણ ન થયું હોય ને મરણ પહેલા નો માંદગી નો ગંભીર પ્રસંગ હોય તો રાતે નહીં, કોઈ રાતે કોઈ હશે નહીં, ઘરમાં ગંભીર થઈ જાય. અત્યારે ક્યાં રાત કરો છો? સંસારમાંના વ્યવહારમાં પણ ઉચિત નથી. તો પછી અહીંયા તારા ભાવ પ્રાણ નો નાશ થાય છે, ત્યાં તું રાતે છો, ખુશી થાય છો, ઉલ્લાસ માં આવી જાય છો. આના જેવું બીજું બીજું ઘોર જ્ઞાન કયું હોય શકે? આના જેવું કોઈ બીજું ઘોર જ્ઞાન હોય શકે? તો કહે છે કે ત્યાં સુધી એને એ બંને જાતિના તફાવતને જાણતો દેખતો નથી. ત્યાં સુધી નિશંક રીતે તો દાદી માં પણ પોતાપણે વર્તે છે, એ ભાવ કર્મ છે. કર્મ ના ઉદય ના વેદન, કર્મ ના ઉદય નું એમાં વેદન છે, પ્રકૃતિ સ્વભાવ નું વેદન છે. એટલે કર્મ માં પણ પોતાપણે વર્તે છે અને એનું ફળ સ્વરૂપ જે દયાદે એમાં પણ પોતાપણે વર્તે છે. આની બાબત લઈ ગઈ. પછી દૈવ કર્મ, નો કર્મ અને ભાવ કર્મ ત્રણે મળી પણ સત્તા હું ચલાવી લઈશ નહીં એમ કહે છે. તો હવે મને બીજી રીતે ગણશો તો હું નહીં ચલાવું. ભાઈ ને એમ કે એમ તમે મને ભાઈ માનતા નથી, શું લાગે એને? દીકરો હોય ને કે હું એમ તો મને બાપ નથી સમજતો એમ. આ બધા સંબંધોમાં એને કઈ પણ સંબંધ વિચ્છેદ થાય પોતા તો સંબંધ છોડીને કોઈ વર્ષે એનું આખો ચીકડીઓ ખસી જાય, એકદમ ગણ ખસી જાય. કેમ કે નિશંક પણ એમાં વર્તે છે, એની નિશંકતા કહી છે. અરે કોઈ વાતમાં સામાન્ય સોંગ કરે ને તો એમ કહી દે, જુઓ ભાઈ તમે બોલશો હું ચલાવી લઈશ ને, શું કે છે? તમે ચૂકીને બોલો તો હું ચલાવવા માંગતો નથી. કેટલો નિશંક થઈ ગયો વખતે છે. કેમ કે હું ફલાવા ફલાવા તમે બીજી રીતે બિલકુલ ચાલે એવા એવા પ્રકારના રોજના ઊંધા પ્રયોગને પ્રેક્ટિસને લીધે જીવને એટલી બધી નિશંકતા વર્તે છે કે ઊંઘમાં પણ એને કોઈ બોલાવે ત્યારે હકારો બરાબર થઈ ગયે. કેટલી બધી નિશંકતા વર્તે છે. મારા ભાઈ તું પડે તો હા 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 જાય ગયો ભાઈ, બોલો બોલો બોલો, શું વાત છે? અડધી રાતે જાગીને હકારો થઈ ગયો. આટલી બધી એટલે કે એવું વિપરીત પરિણામ બહુ દ્રઢ થઈ ગયું. આ જીવનું એવું વિપરીત પરિણામ છે, અતિ દ્રઢ થઈ ગયું, ઘણું દ્રઢ થઈ ગયું. એની શંકા કરે એ નિશંકપણે વર્તે છે અને ત્યાં ક્રોધાદિમાં પોતાપણે વર્તતો છે. ક્રોધાદિ ક્રિયા પર ભાવભૂત હોવાથી એવી છે. ક્રોધાદિ ક્રિયા પર ભાવભૂત છે, સ્વભાવભૂત નથી. વિભાવભૂત કહો કે પર ભાવભૂત કહો, પણ છે ભાવરૂપ. ક્રોધાદિ ક્રિયા છે ભાવરૂપ છે, જ્ઞાન ક્રિયા પણ ભાવરૂપ છે. જ્ઞાન ક્રિયા સ્વભાવ ભાવરૂપ છે અને ક્રોધાદિ ભાવ ક્રિયા પ્રભાવભૂત અથવા વિભાવ ભાવરૂપ ક્રિયા છે. એ પ્રભાવભૂત હોવાથી તેને નિષેધવામાં આવી છે. તેનો જરા પણ આદર નથી, તેના જરા પણ સત્કાર નથી. અહીંયા જીવને મોક્ષ માર્ગે કરાવવાનું પ્રકરણ છે, તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. એ નિષેધવામાં આવી છે. તે પ્રભાવભૂત હોવા છતાં ક્રોધાદિ ભાવો પ્રભાવભૂત હોવા છતાં પણ એના કર્મ છે. તે પ્રભાવભૂત હોવાનો તેને અભ્યાસ છે. અભ્યાસ એટલે સૂચો અનુભવ, ફૂલ ભરેલો અનુભવ, દોરડીમાં સાપ સાપ જાણે અને ભડકીને ભાગે તો પણ દોરડી સાફ થઈને કરડવા દોડે નહીં, થઈ જાય સાફ કે ન થાય. એ અભ્યાસ એટલે ખોટો આભાસ, જૂઠો આભાસ. આભાસ એટલે જૂઠો ભાસ, એને આભાસ કહેવામાં આવે. તો કહે છે કે ક્રોધાદિ ભાવ એ જીવનું સ્વરૂપ નહીં હોવા છતાં, સ્વભાવભૂત નહીં હોવા છતાં બંને કારણ એને સ્વભાવભૂત પણે એનું અનુભવ કરવાનો અભ્યાસ છે, તે ઉપરી છે, એ સાચું માનીને પરિણમે છે એને અભ્યાસ કહેવામાં આવે છે. જૈન દર્શનમાં ત્યાગનું પ્રકરણ જ્યાં શરૂ થાય છે, ત્યાગનો અધિકાર જ્યાં શરૂ થાય છે, ત્યાં પહેલો અભ્યાસનો ત્યાગ કરાયો. ઘણા એમ કહે છે કે જૈન દર્શન છે એ તો ત્યાગ માર્ગ છે, પહેલા ત્યાગ કરવો જોઈએ, પછી તમે બધી વાતો કરો, પણ ત્યાગ કર્યા વિના વાતો કરો નહીં. ભાઈ ત્યાગ કરે છે, શું છે એને કઈ ભાગ ઉભો રહે છે, ત્યાગ કરો પહેલો, પણ કોણ હો એ સવાલ છે. પહેલા અભ્યાસ નો ત્યાગ કરવો, એ પરિભાષા રાજચંદ્ર કે જ્ઞાનમાં પરનો સ્વપણે અભ્યાસ થઈ રહ્યો છે, રાગાદી ભાવોનો સ્વપણે અભ્યાસ થઈ રહ્યો છે, એ અભ્યાસના ત્યાગને શ્રીજીન ત્યાગ કહે છે. જ્યાં સુધી અભ્યાસનો ત્યાગ ન થાય, પરમા સ્વપણાનો અભ્યાસ જળવાઈ રહે, ત્યાં સુધી જે ચીજનો ત્યાગ કરશે તે ચીજમાં મારા પણ જાણીને ત્યાગ કરશે કે મેં પૈસા છોડ્યા, મેં મારું કુટુંબ છોડીને દીક્ષા લીધી. કુટુંબ કેટલી સારું હતું ને, પૈસા કેટલી તારા હતા એમ કહે છે, પણ એમાં મારા પણ રાખીને ત્યાગ કરવામાં આવે છે, તે ત્યાગ નથી પણ ગ્રહણ ને પકડી રાખ્યું છે એમને એમ. અને ત્યાગના અભ્યાસમાં ચિત્રાઈ ગયો છે, પ્રથમ અભ્યાસના ત્યાગને ત્યાગ કહેવામાં આવ્યો છે. આ પ્રથમ પ્રકારનો ત્યાગ છે અને એ ત્યાગ કરવાની અહીંયા આ કથામાં વાત ચાલે છે, આ ટીકામાં વાત ચાલે છે કે પ્રથમ તું અભ્યાસનો ત્યાગ કર. અને એ અભ્યાસ હોવાથી જીવ ક્રોધ રૂપ એટલે ક્રોધમાં તન્મય થઈને, રાગ રૂપ એટલે રાગ ભાવમાં તન્મય થઈને, મોહ રૂપ એટલે મોહ ભાવમાં તન્મય થઈને પરિણમે છે. આવી જીવની તન્મયપણે અધ્યાત્મિક ભાવે પરિણમવાની પરિસ્થિતિ છે એને ભેદદાન કરીને અહીંયા છોડાવવાનો આચાર્ય મહારાજનો અભિપ્રાય. આ કર્તા કર્મ નો અભિપ્રાય એટલે એક ન્યાય ભેદ જ્ઞાન નો અભિપ્રાય, ભેદ જ્ઞાન નો અધિકાર છે અને ભેદ જ્ઞાન ના પ્રયોગ નો વિસ્તાર કરેલો છે આ અધિકાર ની અંદર. એ રીતે આ અધિકાર નો સ્વાધ્યાય કરવો જોઈએ.